મમ્મી બનુ મજાનો બાર વાર્તા સંગ્રહ દિનેશ માંકડ સંસ્કાર સર્જન ટાબરિયાઓને એન ગેન દીવા ગેન ડાઈનો ઘોડો રમતો જમતો પાણી પીતો છૂટ્ટો છૂટીને નાનકડો મોનો એ દોડ્યો મમ્મીના ખોરામાં અને પૂછ્યું મમ્મી હું કેવો હોઉં તો તને ગમું અને મમ્મી જવાબ આપે તે પહેલાં તો પાછો રફું ચક્કર થઈને દાવ લેવા દોડી ગયો જુઓ જુઓ સંતા કુકડીની રમતમાં મોનુભાઈ શૌર્ય તાકાત હિંમત સચ્ચાઈ પ્રમાણિકતા બચત નિશ્ચય નામના પોતાના પાક્કા ભાઈબંધોને શોધવા નીકળી પડ્યા છે. એમને ખબર નથી કે એ બધા તો આ પુસ્તકના પાનામાં સંતાયા છે. ચાલો ચાલો તમે ખોરી કાઢો અને એમને તમારા પાક્કા દોસ્ત બનાવી દો અને પછી તમારી મમ્મીના કાનમાં જઈને કહી દો મમ્મી બનું મજાનો. બાલ કરું એકવાર ફૂલપરીને ફૂલ જેવા ભૂલકાને મળવાનું મન થયું. તેને થયું કોઈને ઘરે જઈશ તો એક જ મળે, સ્કૂલે જાઉં તો ભણવામાં મશગુલ હોય. છેવટે ફૂલપરી સાંજે બાલ વાટિકામાં ગઈ. ત્યાં જઈને જોયું તો કેટલાય બાળકો રમતા હતા, બધાના ચહેરા ખુશખુશાલ હતા. તે જોઈને પરી રાણી એવી તો આનંદમાં આવી ગઈ કે ન પૂછો વાત. રમતા રમતા કિલ્લોલ કરતા ભૂલકાને જોઈને ફૂલપરીને પણ રમવાનું મન થઈ ગયું. પણ થયું કે જો પોતે જશે તો ભૂલકાની રમત અટકે, એના કરતાં થોડી વાર તો બાલવાટિકામાં ફરવાનું વિચાર્યું અને તેણે લટાર મારવી શરૂ કરી. જોતી જાય ને હરખાતી જાય ત્યાં ફૂલપરીનું ધ્યાન અચિંતું એક ખૂણામાં ગયું. થોડા બાળકો ફૂલના ઝાડને પથરા મારીને ફૂલ તોડતા હતા. જોઈને પરીને તો ખૂબ દુઃખ થયું. પોતાને ફૂલ તો ખૂબ ગમે એટલે તો પોતાનું નામ ફૂલપરી જ રાખ્યું હતું ને. દુઃખી થતી થતી ફૂલપરી આગળ ગઈ. જોયું તો બીજા એક ખૂણામાં બાળકોને કુદાકૂદ કરતા જોયા. ફૂલપરીના પોતાના પગ પણ કૂદવા માંડ્યા. ફૂલપરીને તેની દોડાદોડી અને કુદાકુદીની આ રમત ગમીને રમવાનું મન થયું. પણ આ શું, ભૂલકાની દોડાદોડમાં કેટલાય નાનકડા ફૂલ છોડ છુંદાઈ ગયા હતા અને ખેતાન મેદાન થઈ ગયા હતા. ફૂલપરી તો સાવ રડવા જેવી જઈ ગઈ. નિરાશ થઈને આગળ વધી. જોયું તો કેટલાક થોડા મોટા બાળકો રમતા હતા. પણ અરે રે, શું જોયું તેણે? એક છોકરે ઝાડ પર ચડીને ઝાડની ડાળીઓ તોડીને નીચે ફેંકતો હતો. નીચે ઉભેલા છોકરાઓ ડાળીથી દાદાનો ડંગોરો રમતા હતા, તો કેટલાક લાઠી દાવ કરતા હતા. ઝાડની દશા જોઈને ફૂલપરી તે રડી જ પડી. રડતી રડતી ફૂલપરી બાલવાટિકાની બહાર નીકળતી હતી. ત્યાં ઓચિંતું તેનું ધ્યાન વાટિકાના નાનકડે ખૂણે બેઠેલા એક નાનકડા બાળક તરફ ગયું. સાચે જ ફૂલ જેવું તેનું મોં જોઈને ફૂલપરી એકદમ આનંદિત થઈ ગઈ ને એની રમત જોઈ ફૂલપરી તો ત્યાંને ત્યાં જ નાચવા લાગી. સંતાઈને ફૂલપરી તેની રમત જોવા લાગી. નાનકડો બાળક ફૂલના એક નાનકડા છોડને પોતાના નાના નાના હાથથી સંભારપૂર્વક ગોઠવતો હતો. થોડી રેતી એકઠી કરીને ગોળ મટોર ક્યારો બનાવ્યો. ફૂલપરી તો જોતી જાય અને રાજી થતી જાય. ક્યારો બની ગયો એટલે બાળક બાજુની ઓરડીમાંથી પાણીની જારી લઈ આવ્યો અને હરવેથી જારીથી છોડને પાણી પાયું. ફૂલપરી તો જોઈને રાજીના રેડ થઈ ગઈ, દોડીને બાળક પાસે પહોંચી ગઈ. ફૂલપરીના ઝાંઝરના અવાજ સાંભળી કામમાં મશગુલ બાળક તો ચમકી ગયું. તેણે જોયું તો નવું નવું રૂપ જોઈ નવાઈ પામ્યો. તેણે ફૂલપરીની વાર્તા તો ખૂબ સાંભળેલી. ક્યારેક રાત્રે નિંદરમાં સપનામાંય ફૂલપરી જોયેલી, પણ આજે તો પોતાની નજર સામે જોઈ ખૂબ જ ગેલમાં આવી ગયો. ત્યાં તો ફૂલપરીએ તેના માથા પર સુમારો હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું, દોસ્ત તારું નામ શું છે? ટીંકુભાઈએ તો પોતાનું નામ જણાવ્યું અને પૂછ્યું, તમે સાચો સાચ ફૂલપરી છો? હા, પાડીને ફૂલપરી એ તો ટીંકુભાઈને તેડી લીધા અને કહે, મને ફૂલ બહુ ગમે અને તમે ફૂલની સંભાળ લેતા હતા એટલે તમે ખૂબ ગમો છો. ટીંકુભાઈનું મોં તો હસુ હસુ થઈ ગયું. ફૂલપરી કહે, જે મારા ભૂલકા ફૂલોને અને તેના ઝાડને તોડે તેવા ભૂલકા કદી ન ગમે, અને હું કદી બોલાવું નહીં અને રમાડું નહીં અને મારા પરિદેશમાં તો ક્યારેય ન લઈ જાઉં. ટીંકુભાઈ તો કહે, મેં તો મારા ઘરના આંગણામાં થોડા ફૂલના ઝાડ રોપ્યા છે અને રોજ તેની સંભાળ લઉં અને પાણી પીવડાવું. પછી તો ટીંકુભાઈ ફૂલપરીના નાનકડા દોસ્ત બની ગયા. ફૂલપરી તેને રોજ પરીઓના દેશમાં લઈ જાય, સરસ મજાની વાર્તાઓ કરે, દરરોજ સરસ મજાના ગીતો સંભળાવે. ટીંકુભાઈને તો એવી મજા પડી ગઈ કે ના પૂછો ને વાત. બહાદુર બચ્ચા ટકા બક્કા. બહાદુર બક્કાભાઈ ને તેજીલા ટકાભાઈ પરાક્રમી પણ એવા જ હોને. જ્યારે કોઈ તેને નામ પૂછે તો સાથે જ બોલે, અમે ટકા અને બક્કા, બહાદુરીમાં પક્કા. શત્રુ આવે જો સામે છૂટી જાય એના છક્કા. આવા ટકા બક્કાની એક દિવસ સાચે જ કસોટી થઈ ગઈ. એક દિવસની વાત, સાંજે સારા છૂટી, આજે થોડી વહેલી રજા પડી હતી. બહાર નીકળ્યા અને ટકાને એક વિચાર આવ્યો, કહે બક્કા? બકો કહે, બોલ ટકા. ટકો કહે, ચાલને પેલી બાજુ પાદરમાં લટાર મારી આવીએ. બકો તૈયાર થઈ ગયો. બંને નીકળી પડ્યા ગામના પાદર તરફ. અલકમલકની વાતો કરતા જાય અને આગળ વધતા જાય. વાતોમાં ને વાતોમાં ઘણા આગળ નીકળી ગયા. ગામના ખેતરો પૂરા થઈ ગયા હતા અને વગડો શરૂ થઈ ગયો હતો. સૂરજ આથમે પણ ઘણો સમય થઈ ગયો હતો. બંનેને થયું, આ તો ભારે થઈ, ચાલો જલ્દી પાછા ફરીએ. પણ પાછા ફરવા ગયા તો ગામનો રસ્તો તો ક્યાંય રહી ગયો, તેઓ રસ્તો ભૂલી ગયા. થોડું ઘણું આમ તેમ ચાલીને રસ્તો શોધવા પ્રયત્ન તો કર્યો પણ સફળતા ન મળી. અંધારું ખૂબ થઈ ગયું હતું. બંને મૂંઝાયા, પણ તોય આખરે તો ટકા બકાની જોડીને હિંમત કરી આગળ વધતા ગયા. ત્યાં ટકાનું ધ્યાન દૂરથી આવતા પ્રકાશ તરફ ગયું. પેલા બક્કા જોતો ત્યાં કઈ પ્રકાશ જેવું લાગે છે. બક્કાએ આંખને છાજલી કરીને જોવા બેઠો અને કહે, વાત તો તારી સાચી છે ટકા, ચાલ એ તરફ. બંને પ્રકાશની દિશામાં જવા લાગ્યા. આ તો મકાન લાગે છે, અલ્યા આટલો ઘોંઘાટ સાનો છે, ટકાથી રહેવાયો નહીં. એટલે બોલી ઉઠ્યો. તેનો અવાજ સાંભળી એક જાડો માણસ બહાર આવીને બોલ્યો, એ કોણ છો તમે? ગભરાયા વગર બકાએ જવાબ આપ્યો, અમે તો ટકો બકો, પણ તમે કોણ છો? ભાગી જાઓ છોકરાઓ. બિહામણા ચહેરાવાળા લાંબી મૂછને દાઢીવાળા માણસે કહ્યું, પણ તેની પરવા કર્યા વગર ટકાએ તો અંદર ઘૂસીને બંધ ઓરડાનું બારણું ખોલ્યું. ત્યાં તો રડતા રડતા કેટલાય બાળકો દોડતા દોડતા બહાર આવ્યા, ભાગમ ભાગ કરવા લાગ્યા. ટકા બકાને નવાઈ લાગી, આટલા બધા બાળકો અહીં કેમ? ત્યાં તો તેમણે પોતાના ગામના મનુને જોયો અને મનુ તો મોસાર ગયો છે એમ બધા કહેતા, અને એ તો અહીં છે. વળી બકાને એક જાણીતો છોકરો જોઈને યાદ આવ્યું કે એ તો તેણે વર્તમાન પત્રમાં ખોવાયો છે ને લાઈન નીચે ફોટો હતો તે છોકરો છે. ટકાબાઈની તીરંદાજ બુદ્ધિ કામે લાગી ગઈ. આ તો બાર ઉઠાવગીર છે, નાના બાળકોને ફોસલાવીને પછી પકડી તેની પાસે ખોટા કામ કરાવે તેવી વાત સાંભળેલી. તે આ બાર ઉઠાવગીર છે. તેનો ગુસ્સો તો ઓર વધી ગયો, પણ હજુ બકાને કંઈક કહેવા જાય તે પહેલાં તો માણસે એક જોરદાર લાફો ટકાના ગાલ પર લગાવી દીધો. ટકો જરા પાછો પડ્યો. પલકવારમાં ટકા બકા સાપતા બકાની નજર પાસે પડેલી લાઠી તરફ ગઈ. સારામાં લાઠી દાવ શીખેલા બે જણ હાથમાં લાઠીઓ લઈને મંડી પડ્યા માણસ પર. ત્યાં તો બીજા બાળકો પણ આવી પહોંચ્યા, સૌ સાથે મળીને તેના પર તૂટી પડ્યા. જાણે નાનકડું યુદ્ધ મંડાયું. વાંદર સેના સામે પેલા માણસનું કશું ન ચાલ્યું. એમાં ટકા બકાના લાઠી દાવ તો ખૂબ કામ આવ્યા. છેવટે સાવ અધમવા જેવો થઈ ગયેલો માણસ ટકા બકાની માફી માંગવા લાગ્યો. સવાર થવા આવ્યું હતું. બધા છોકરા ટીંગા ટોરી કરી પેલા માણસને ગામમાં લાવ્યા. આગળ ટકો બકો અને પાછળ વાંદર સેના. ગામમાં આવી તેમણે માણસને ગામ લોકોને સોંપી દીધો. બધા લોકો ટકા બકાની હિંમતને બિરદાવતા હતા અને ટકા બકાના મમ્મી પપ્પાને ખાસ કહેતા હતા, બહાદુર છે તમારા દીકરા હો. અને આખી રાત ચિંતામાં કાઢી હતી એવા ટકા બકાના મમ્મી પપ્પાના ચહેરા પર તો મોટા સૂરજ જેવડા થઈને હસું હસું થતા હતા. અને ટકો બકો તો બોલવા મંડી પડેલા, અમે બહાદુરના બચ્ચા, અમે નથી કંઈ કચ્ચા, ડરીએ નહીં ફરીએ નહીં, હિંમતમાં તો સચ્ચા. તમે જેવા વિચાર કરશો તેવા તમે થશો. જો તમે તમારી જાતને નિર્ભર ધારશો તો તમે એવા બની જશો, અને જો તમારી જાતને સમર્થ માનશો તો તમે સમર્થ બની જશો. સ્વામી વિવેકાનંદ. હિંમતવાન ખરો મહાન. સોહનના પપ્પા મનોજભાઈની ગામમાં હોટલ હતી. હોટલ ખૂબ સારી ચાલતી એટલે સોહનને પણ અભ્યાસની વસ્તુઓ, નવા કપડાં, સરસ મજાનો નાસ્તો અને જે જોઈએ જ્યારે માંગે ત્યારે મળી જતા. ઘરમાં પણ સરસ મજાની વસ્તુઓ હતી. સોહન પાછો અભ્યાસમાં પણ સારો એટલે તેના મિત્રો ખૂબ થતા. સોહનના પપ્પા ખૂબ મહેનતુ. જેટલો સમય ગ્રાહકો આવે તેને સરસ મજાની ચા પીવડાવે. તેના જેવી કોફી તો ગામમાં કોઈ ન બનાવી શકે ને. કોઈ વાર તો સારા દિવસે એના પપ્પા મોડી રાત સુધી હોટલ ચલાવે અને રાત્રે ઘેર પાછા આવે. તેના આ પ્રમાણિક ધંધાથી તેઓ ખૂબ સુખી હતા. પરંતુ હમણાં હમણાં તેના પપ્પા દરરોજ મોડા આવતા. સોહને પૂછેલું તો કહે હોટલમાં કામ ખૂબ રહે છે. સોહન વિચારતો રહ્યો. બે દિવસ પછી તેણે નવો યુનિફોર્મ લેવાની વાત કરી તો જવાબ મળ્યો કે હમણાં નહીં, આવતા મહિને લેશું. સોહનને પહેલી જ વખત આવો જવાબ સાંભળી ખૂબ નવાઈ લાગી. તેણે જોયું તો મમ્મી પણ હમણાં રોજ એક સરખો જ નાસ્તો આપતી હતી. મમ્મીનો ચહેરો હમણાં ખૂબ ઉદાસ દેખાતો. એકાદ વાર પૂછેલું તો કહે, બેટા કામ ખૂબ રહે છે ને તેથી. એક દિવસ તેણે મમ્મીને રડતી જોઈ તે જાગી ગયો. તેણે મમ્મીને રડવાનું કારણ પૂછ્યું તો કહે, તારા પપ્પા હજી નથી આવ્યા ને એટલે. સોહનને વિચાર આવતો, જરૂર કંઈક બન્યું છે જ. તે પણ ઉદાસ બની ગયો. સવારે સ્કૂલે ગયો ત્યારે તેના ખાસ મિત્ર કનક મળી ગયો. કનક પણ આજે તેની ઉદાસી સમજી ગયો અને પૂછવા લાગ્યો, કેમ સોહન, હમણાં તું ઉદાસ દેખાય છે, કહે કાંઈ થયું છે? સોહને મને કમને પણ બધી વાત કનકને કહી. કનક પણ ઘડીભર વિચારમાં પડી ગયો. પછી ઓચિંતો કહે, સોહન તને શું લાગે છે, તારા પપ્પા હોટલ પર જ રોકાતા હશે? સોહને ઉત્તર વાર્યો, ના, આટલી મોડી રાત સુધી તે હોટલ કદી ચાલતી નથી અને આ તો દરરોજની વાત છે, એટલે કેમ બને? થોડી વાર બંને વિચાર કરી નક્કી કર્યું કે જરૂર તપાસ તો કરવાની જ. સોહનમાં પૂરી હિંમત આવી. પોતે નાનો ભલે હોય પણ તોય તપાસ તો કરવી જ જોઈએ. આજે રાતે જ તપાસનો નિર્ણય નક્કી થયો. સોહન રાત્રે મમ્મી પાસેથી પોતે કનકને ઘેર વાંચવા જાય છે તેવું કારણ આપી રજા લીધી. તેણે જો પપ્પાની બહાર કનકે બધી વાત વિગતવાર કહી. સોહનની સ્થિતિ કેવી થઈ છે તેની એ વાત કરી. ઇન્સ્પેક્ટર સાહેબે શાંતિથી વાત સાંભળી. પ્રથમ તો બંનેને અભિનંદન આપ્યા. ખાસ સૂચના આપી કે હવે કોઈને કશું કહેશો નહીં, અમે જલ્દી આનો ઉકેલ લાવીશું. બંને જણા આભાર માની છૂટા પડ્યા અને ઘેર ગયા. આખી રાત સોહનને ઊંઘ ના આવી. પપ્પા તો મોડેથી આવી જતા પણ આજે સવાર થવા છતાં ના આવ્યા. રવિવાર હોય સ્કૂલે જવાનું નહોતું. ત્યાં તો પોલીસની ગાડી તેના ઘર પાસે આવી ઊભી. લોકોનું ટોળું થઈ ગયું. ઇન્સ્પેક્ટર સાહેબ અંદરથી ઉતર્યા. સોહનને બોલાવીને તેની પીઠ થાબડી. તેના મમ્મી તો જોતી જ રહીને નવાઈ પામતી હતી. ઇન્સ્પેક્ટરે જ વાત કરી, ભાઈ સોહન તમારા બેની બાતમી પરથી અમે રાત્રે જ તે સ્થળે જઈ 14 વ્યક્તિને પકડી છે અને તે બધાએ પોતાનો જુગાર રમવાનો, દારૂ બનાવવા અને વેચવાનો ગુનો કબૂલ કર્યો છે. તમારા બેની હિંમત અને પ્રેમને ધન્યવાદ છે. તારા પપ્પા પણ તેમાં હોવા છતાં તે કશી દરકાર કે લાગણીનો વિચાર કર્યા વગર સાથ આપ્યો તે બદલ અમે ખૂબ આનંદમાં છીએ. તારા પપ્પાએ તમારા માટે ખાસ કહેવડાવ્યું છે કે તેણે ખૂબ સારું કામ કર્યું છે. સમાજમાં દીકરામાં દુર્ગુણ હોય જે બાપ સુધારે તેવું તો રોજ બને, પણ બાપ દીકરાને સાચે માર્ગે વારે તેવું તો ક્યારેક જ બને. અને હવે પછી કદી તારા પપ્પા આવી ભૂલ નહીં કરે અને તને સરસ ભણાવશે, મોટા કરશે. પછી સોહનની મમ્મીને કહું, તમે તો તેની મમ્મી છો એટલે તમને ધન્યવાદ. મનોજભાઈને તો નિયમ પ્રમાણે સજા થશે પણ તે સજા ન ભોગવી લે ત્યાં સુધી સોહનનો અભ્યાસ અને તમારું ઘર ચલાવવા માટે મેં કંઈક સોહનના આ સુંદર કામ બદલ વિચાર્યું છે. મેં પંચાયતના અધિકારીને વાત કરી છે. તમે દરરોજ કચેરીમાં થોડો સમય જે ફાવે તે કામ કરજો. રોજના 10-12 રૂપિયા મળી રહેશે. ફરીથી ધન્યવાદ આપીને તે ગયા. 1200 સોહન તથા કનકના વખાણ કરતા હતા તો ઘરમાં તેની મમ્મી તેને બાથમાં લઈને ખૂબ વાલ કરતી હતી. હંમેશા વિકસતા રહેવું એનું નામ જ જીવન. સંકુચિતતા એટલે મૃત્યુ. જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગારે છે તેના માટે નરકમાં પણ સ્થાન નથી. સ્વામી વિવેકાનંદ. પ્રિય મિત્ર, ચિંતન અને મનન પાકા દોસ્ત, તેમને કદી કોઈ એકલા ન જુએ. બંને અભ્યાસમાં તેવા જ હોંશિયાર. ક્યારેક ચિંતન આગળ હોય તો ક્યારેક મનન, પણ બે વચ્ચેના પરિણામમાં ખાસ ફરક ન જ હોય. સારાના નવા સત્રની શરૂઆત હતી એટલે સૌ ઉમંગમાં હતા. નવા વર્ગમાં બેસવાનો આનંદ સૌના મોં પર તરવરતો હતો. શિક્ષકે આવીને સૌને અભિનંદન આપ્યા, વર્ષમાં સારી મહેનત કરવાની સલાહ આપી, સાથે સાથે એક ખૂબ કામની વાત કરી. આ વર્ષમાં કશુંક સારું ઉપયોગી થાય તેવો નિશ્ચય કરો અને વર્ષ પછી તેનો કેટલો અમલ કર્યો તેનો વિચાર કરજો. સાહેબની વાત સાંભળીને ઘણાએ મિત્રો સાચે કોઈ મહત્વના વિચારમાં પડી ગયા. ચિંતન અને મનને પણ મનોમન નિશ્ચય કરી લીધો. રિસેસ પડ્યો ત્યારે ચિંતને જ વાત ઉપાડી, કેમ મનન, શું નિશ્ચય કર્યો આજે? મનન કહે, પહેલાં તું કહેને તારો નિશ્ચય. મનન કહે, જો દર વર્ષે આપણા બેનો સારો નંબર અભ્યાસમાં હોય છે, પણ વર્ગના ઘણા વિદ્યાર્થી અભ્યાસમાં નબળા છે, એટલે મેં નિશ્ચય કર્યો છે કે સમય મળે ત્યારે આવા વિદ્યાર્થીને શીખવવું. આમાં આપણે ગુમાવવાનું નથી, એમને મળવાનું છે. ચિંતન કહે, વાહ, તારો નિશ્ચય ખરેખર સુંદર છે હો. મનન કહે, મારો વિચાર તો વર્ગના બીજા હોશિયાર બે ચાર વિદ્યાર્થીને પણ આ વાત કરવાનો છે. દરેક જણ બે ચારને શીખવે તો આખો વર્ગ હોશિયાર બને. તું તો જરૂર સાથ આપશે જ બરાબર ને? ચિંતન કહે, હા હા, આવા સારા નિશ્ચયમાં કોણ સાથ ના આપે. મનન પણ, ચિંતન તારો નિશ્ચય તો કહે. ચિંતન કહે, જલ્દી સમય પૂરો થવા આવ્યો છે, તારે કશું ખાવું હોય તે ખાઈ લે. મનન કહે, કેમ એમ બોલે છે? સાથે જ સિંગ ચણાની ટેવ છે તે. ચિંતન કહે, મારે નથી ખાવા. મનન કહે, કેમ? ચિંતન કહે, મમ્મી રોજ ઘેરથી હવે નાસ્તો બનાવી આપશે તે ખાઈશું, તું એ સાથ દેજે. મનન કહે, આપણને તો સિંગ ચણા સિવાય કશું ન ભાવે, પણ તું આખો દિવસ કેમ કાઢશે? ચિંતન કહે, એમ તો પૈસાએ આપ્યા છે, જો વધારે ભૂખ લાગે તો પણ ઈચ્છા નથી. મનન કહે, પણ ચિંતન તારો નિશ્ચય. ચિંતન કહે, હમણાં નહીં પછી કહીશ. મનન કહે, કેમ હમણાં નહીં? ચિંતન કહે, બસ ક્યારેક કહીશ. જોજો, ચાલ રિસેસ પૂરો થયો. બંને ડાયા ડમરા થઈ વર્ગમાં બેસી ગયા. સમયને જતા સીવાર વર્ષ પૂરું થયું. પરીક્ષામાં બે જણાએ સાથે મળીને ખૂબ મહેનત કરી, પરિણામ પણ આવી ગયું. આ વખતે મનને પહેલો નંબર લીધો, પણ ચિંતનના તેનાથી બે જ ગુણ ઓછા હતા. આ વખતે વર્ગનું પરિણામ જોઈને શિક્ષક ખૂબ નવાઈ પામી ગયા હતા, કેમ કે કોઈ નાપાસ નહીં અને બધાને સારા ગુણ. હવે તો બંનેએ હાઈસ્કૂલમાં જવાનું હતું, પણ મનનના પગમાં ઉત્સાહ નહોતો દેખાતો. ચિંતન તો હાઈસ્કૂલમાં જવાની વાતનો ખૂબ આનંદ હતો. અભ્યાસ ઉપરાંતની સારી રમતગમતની પ્રવૃત્તિ, પ્રવાસ અને બીજું ઘણું એ તે મનન સામે આ વિશે બોલે જ જતો હતો, પણ મનન કશોય ઉત્તર વાર્તો ન હતો, અથવા તો માત્ર હોકારો ભણતો. છેવટે ચિંતનથી ન રહેવાયું. એટલે તેણે પૂછ્યું, કેમ લ્યા મનન કંઈ જવાબ નથી દેતો? મનમાં મૂંઝાતા મનને છેવટે પોતાના મનનો બાર હળવો કરતા ચિંતનને કહ્યું, દોસ્ત, અભ્યાસની તો ખૂબ ઈચ્છા છે, પણ તમને અમારી સ્થિતિની ખબર છે ને? મારી પાસે તો શરૂઆતથી ફીના પૈસા અને પુસ્તકો વગેરે માટેના જરાય પૈસા નથી. પિતાજીએ કહ્યું છે, 2 વર્ષે તો ક્યાંક કામ ધંધે લગાડી દઈશ, અને હાઈસ્કૂલમાં બીજા થોડા ખર્ચ પણ થતા જ રહે ને, એટલે મારો વિચાર નથી. ચિંતન પણ તેની વાત સાંભળી ખૂબ નિરાશ થઈ ગયો, પણ ઓચિંતો તે મનનનો હાથ પકડી દોડવા લાગ્યો. મનનને તેના આ વિચિત્ર વર્તનથી નવાઈ તો લાગી, પણ ચિંતન કાંઈ બોલવા દે તો ને? બંને છેવટે ચિંતનના ઘર પાસે આવીને ઊભા. ચિંતન દોડતો ઘરમાં ગયો. અંદરના ખંડના કબાટમાંથી એક રમકડાનો હાથી લાવ્યો. તેણે મનનને પણ અંદર બોલાવ્યો. ઓચિંતો હાથી ખુલ્યો, અંદરથી પૈસાનો ઢગલો ખણણ. મનનને સમજ પડી, આ તો બચત પેટી હતી. બે સાથે મળી ગણવા લાગ્યા, પૂરા 80 રૂપિયા થયા. ચિંતને મનનના હાથમાં પૈસા મૂકતા કહ્યું, લે દોસ્ત, આ વર્ષે તો કદાચ આટલા ઉપયોગી થશે જ, હવે તારું અભ્યાસ નક્કી, બરોબર ને? ચિંતનના મમ્મી પપ્પા પણ વાત સમજી ગયા અને ખૂબ જ ખુશીથી આ વાતમાં સંમતિ આપી. મનન તો ગરગરો થઈ ગયો. પહેલાં તો ખૂબ આનાકાની કરી, પણ ચિંતનના ખૂબ આગ્રહથી સ્વીકાર કરી લીધો. ચિંતન બોલ્યો, યાદ છે 2 દિવસે સારો નિશ્ચય કરવાની વાત? હું બોલ્યો નહોતો. જો આ મારો નિશ્ચયનું પરિણામ રોજ મળતી નાસ્તાની રકમમાંથી થોડી વાપરવી અને થોડીક બચાવવી, એમ કરતા વર્ષમાં આટલા બધા રૂપિયા ભેગા થયા, મનનથી ન રહેવાયું. ને મને તે ઉપયોગી થયા કેમ? ચિંતને ઉત્તર વાળ્યો, આવી બચત 2 કામ કરે. એક તો ખોટી ટેવોમાંથી બચાવે, અને બીજું સમય વખતે કામ આવે. કેમ, સાચી વાત ને? મનનના ચહેરા પર કોઈ અનેરો આનંદ હતો, તો ચિરાગના મોં પર સંતોષની ખુશીનો ભાવ હતો. એક વિચારને પકડી લો ને એની જ ઉપાસના કરો. ધીરજપૂર્વક તમારા પુરુષાર્થમાં આગળ તપો, એટલે તમારો સૂર્યોદય થશે. સ્વામી વિવેકાનંદ. સાચા દામ સાચે કામ. લીલાપુર નામનું ગામ, ગામમાં ચતુર શેઠ રહે. શેઠનો એકનો એક પુત્ર ગૌતમ. શેઠ મહેનત કરે અને કમાય. મહેનતુ ખૂબ એટલે કમાય પણ ખૂબ. ગૌતમ બધી વાતે રૂડો, પણ એક વાતનું દુઃખ, તે પૈસાને ફાવે તેમ વાપરે. ન આપે તો રડીને લે, જીદ કરીને લે. દિવસ ઉગે અને ગૌતમ પૈસા માંગે. ભાઈબંધોને ભેગા કરે અને નાસ્તા પાણી કરે અને બીજી બધી રીતે પૈસા વેડફે. ચતુર શેઠ વારંવાર સમજાવે, બેટા પૈસા આમ ન વેડફાય, પણ પપ્પાની વાત તો 5 પગલા પાછી અને એની એ જ ટેવ. એકનો એક પુત્ર એટલે શેઠ વધારે કહેતાય અચકાય. પછી તો શેઠે પૈસા આપવાની જ ના પાડી, પણ તે તો ગૌતમ ખોટા બહાના અને ખોટી વાત કરીને પૈસા લેવા માંડ્યા. એકાદ વાર ઘરમાંથી ચોરી કરીને પૈસા લીધા. શેઠને થયું, આ તો એક કુટેવ કાઢતા બીજી કુટેવ વધશે, એટલે આપે જ છૂટકો. પણ આખરે તો પુત્રની કુટેવ કઢાવે જ છૂટકો. સમજદાર પિતા હતા, એટલે ખૂબ વિચાર કરીને એક ઉપાય વિચાર્યો અને તેનો અમલ પણ શરૂ કર્યો. થોડી વારે ગૌતમ પૈસા માંગવા આવ્યો. પપ્પા આજે 10 રૂપિયા આપો. શેઠ બોલ્યા, બેટા તને 10 નહીં પણ 100 રૂપિયા આપીશ. ગૌતમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું, સાચે જ પપ્પા? શેઠ બોલ્યા, હા જરૂર, પણ એક નાનકડી શરત છે. જો પહેલાં તો તારી જાતે મહેનત કરીને ફક્ત 3-4 રૂપિયા મને લાવી આપે, બદલામાં હું તને 100 રૂપિયા આપીશ. ગૌતમ ઘડીભર તો વિચારમાં પડી ગયો, પણ સામે 100 રૂપિયા દેખાવા લાગ્યા. તે બોલ્યા વગર કાંઈ કામ શોધવા દોડ્યો. પહેલાં તો થયું કોઈ મિત્ર પાસે ઉછી ના લઉં, પણ વિચાર આવ્યો કદાચને પપ્પાને ખબર પડે તો 100 રૂપિયા જાય, એ કરતાં તો જરૂર થોડું કામ કરીને આમ 3-4 રૂપિયા મળી જશે. ચાલતા ચાલતા રસ્તામાં એક ખેતર આવ્યું, એમાં કેટલાક લોકો કામ કરતા હતા. તેને થયું, લાવ પૂછું. પહેલાં થોડો સંકોચ તો થયો, છતાં પૂછ્યું, અહીં કામ મળશે કે? ખેડૂતે તરત હા પાડી અને કહે, નાનો છે એટલે સહેલું કામ સોંપું. જા, પેલો કપાસનો ઢગલો છે તે સામેના કોઠારમાં ભરવાનો છે. ગૌતમ કહે, કેટલા રૂપિયા આપશો? પેલા કહે, 5 રૂપિયા. ગૌતમે તો કામ શરૂ કરી દીધું. શરૂઆતમાં તો મજા આવી, પણ ધીરે ધીરે થાક લાગવા માંડ્યો, હાથ પગ દુખવા લાગ્યા. સાંજ પડી ત્યારે માંડ અડધું કપાસ કોઠારમાં ભરાયું. ગૌતમને થયું, પણ વરી સામે 100 રૂપિયાની નોટ દેખાવા લાગી. તે દિવસે તો સાંજે લોટપોટ થઈ ઘેર જઈને સૂઈ ગયો. બીજે દિવસે વહેલો ઉઠીને આવીને કામે લાગી ગયો. સાંજ પડી ત્યારે માંડ પૂરું કપાસ કોઠારમાં ભરાયું. તેનામાં ઊભા રહેવા જેટલી હિંમત નહોતી રહી. ખેડૂતે તેને 1 રૂપિયાના 5 સિક્કામાં 5 રૂપિયા આપ્યા. ગૌતમ તો દોડ્યો પિતા પાસે, લ્યો પપ્પા 5 રૂપિયા અને લાવો 100 રૂપિયા. શેઠ હસ્યા અને બોલ્યા, આમ આવ તો જરા. એમ કહી ઘરના પાછળના ભાગમાં આવેલ કૂવા પાસે લઈ ગયા અને કશુંએ બોલ્યા વિના 1 સિક્કો કૂવામાં ફેંક્યો. ગૌતમે મૂંઝાયો. ત્યાં તો શેઠે 2જો સિક્કો કૂવામાં ફેંક્યો. ગૌતમ ક્રોધે ભરાયો, પપ્પા આ શું કરો છો? કશુંએ જવાબ દીધા વિના શેઠે 3જો સિક્કો કૂવામાં ફેંક્યો. ગૌતમે શેઠનો હાથ પકડી લીધો અને બોલ્યો, પપ્પા હવે હદ થઈ, 5 રૂપિયા લાવતા ના કે દમ આવી ગયો. મારી મહેનત અને પરસેવાના પૈસાને તમે આમ કૂવામાં શા માટે ફેંકો છો? ધીમું હસીને શેઠ બોલ્યા, બેટા તારા થોડા કલાકની મહેનતના ફક્ત 5 રૂપિયાને મેં આમ ફેંકવા માંડ્યા, તેમાં તારો જીવ ભરે છે તો મારી આટલી જિંદગી આખીની કમાણીને મહેનત પરસેવાના પૈસાને તું ફાવે તેમ વેડફે છે તે જોઈને મારો જીવ કેટલો ભરતો હશે? ગૌતમની આંખ ઉગડી ગઈ, તેની આંખમાં આંસુ આવી ગયા. શેઠે તેને બાથમાં લીધો અને બોલ્યા, બેટા મહેનતની કમાઈને સાચવી આવીએ તો સાચે ઠેકાણે કામ આવે, પૈસાને આમ ન વેડફાય. ગૌતમ બોલ્યો, હવે કદી હું પૈસા ખોટી રીતે નહીં જ વાપરું, હો પપ્પા? હાથના કર્યા હૈયે, સૌ એનાથી ભાગે. એને શેરીમાં જુએ તો વાત કરતા ડરે અને સારામાં એની બાજુમાં બેસતા બીવે. રમાકાંત એનું નામ. તોફાન કરવામાં અને ડરાવવા માટે રમાકાંત એકો, એમાં એમ માને કે એનો વટ પડે છે ને તોફાને કેવા, કોઈને નુકસાન પહોંચાડે તેવા. શેરીમાં કોઈના ઘરમાં પથરા ફેંકવા તો કોઈના બારી બારણા તોડવા ને એવું તો રોજે રોજ કશું કરે. સારામાં કોઈ બાળકને ઓચિંતો મારે અથવા તેના પર ચોરી જેવું આર ચડાવે, તેની મમ્મી તેને રોજ સમજાવે, પણ માને કોણ? મમ્મી પાસે કેટલાય ફરિયાદ લઈને આવે પણ શાંતા કાકી કહી દે, મારું એ માનતો નથી, તમે પકડીને યોગ્ય લાગે તે કરો. કોઈ પકડવા જાય તો આબાદ તરકીબથી છૂટી જાય અથવા પકડવા આવનારને ખોટો પાડી દે. તેણે એણે રસ્તે જનાર નાનકડા છોકરાને દાદાગીરી બતાવવા એવો તો માર મારેલો કે નાનકડો છોકરો રસ્તામાં બેભાન થઈ ગયેલો. એકવાર ઘરના ગોડાઉનમાં સરકતી દિવાસરી ફેંકતા જબરજસ્ત આગ લાગેલી. કશું એ કારણ ન હોય તો એ બસ તોફાન કરીને આનંદ મેળવવો એ જ એનું ધ્યેય હતું. પ્રશાંત તેના પિતરાઈભાઈ તેના ઘરની પાસે જ રહેતો, પણ બંનેના સ્વભાવમાં આસમાન જમીનનો ફેર. પ્રશાંત સ્વભાવે ખૂબ ભલો અને પરગરજુ, ક્યારેય કોઈ રસ્તે જતા અંધ કે અપંગને જુએ તો તુરત હાથ પકડી તેને તેણે બતાવેલો સ્થળે પહોંચાડી આવે. સારામાં એ પ્રશાંત સૌને ઉપયોગી થાય. દિવાળીના તહેવારો આવ્યા, રમાકાંતને તોફાનોનો આનંદ વધ્યો, તો પ્રશાંતને સારા દિવસે સારા કાર્યો વધારે કરવાના થયા. આ વખતે પ્રશાંતે શેરીના તેના મિત્રોને ભેગા કરીને સૌએ સાથે મળી પોતાને મળેલા પૈસામાંથી થોડા પૈસા કાઢ્યા અને થોડા શેરીમાંથી એક એક રૂપિયો કરીને મેળવ્યો. બધી રકમમાંથી મીઠાઈ ખરીદીને પોતાના ગામના ગરીબો શોધી તેમને ખવડાવી. મીઠાઈ ખાઈને એ લોકો તો એવા ખુશ થયા કે આ નાનકડા બાળકોના માથા પર હાથ ફેરવીને અંતરથી આશીર્વાદ આપ્યા. પ્રશાંતે રમાકાંતને પણ આવા સારા કામમાં જોડાવા કહ્યું, પણ આવામાં સાથ આપે તો તે રમાકાંત શાનો? પ્રશાંત અને બીજા બાળકોએ શેરી શણગાર સ્પર્ધા ઉજવી સ્વચ્છતા દિવસ મનાવ્યો, પણ એમાં આડખીલી નાખવામાં રમાકાંત પહેલો જ હોય. આજે દિવાળીનો સપરમો દિવસ હતો. રમાકાંતના મમ્મી શાંતા કાકીએ લાવી આપેલ ફટાકડા તો તેણે પહેલે જ દિવસે ફોડી નાખેલા, પણ પ્રશાંતે પપ્પાએ જે લઈ આપેલા તેમાંથી સારા એવા ફટાકડા પ્રશાંતે આજે ફોડવા રાખેલા. રાત પડી ફટાકડા ફોડવા પ્રશાંતે મિત્રોને બોલાવ્યા. રમાકાંત વગર બોલાવે આવી ગયો. પ્રશાંતે ફટાકડા ફોડવાની શરૂઆત કરી. ફૂલઝર, તણખા, મંડર, રોકેટ, ફ્લાઇંગ પ્લેન ને એવા ફોડવા માંડ્યા. થોડા મિત્રોને પણ ફોડવા આપ્યા. રમાકાંત પણ પોતાને એકાદ મળે તે માટે આગળ પાછળ થતો હતો. છેવટે પ્રશાંતે તેને એક રોકેટ ફોડવા આપ્યું. આ રોકેટનું નામ ટીવી રોકેટ હતું. તેને સળગાવવાથી તે ઉપર જાય અને ટીવી આકારનો સફેદ પ્રકાશ થાય. રમાકાંતે રોકેટ ઊભું ન મૂકતા આડું મૂક્યું. પ્રશાંતે તેને ભૂલ સુધારવા કહ્યું તો કહે, એમ ખબર નથી, એવું ના માન, બધા એમ જ ફોડે, એમાં શી નવાય, જો તો ખરો, આમ જશે તો બધાને ટીવી બાજુમાં દેખાશે. ખૂબ ના કહી તેટલામાં તો રોકેટ છૂટ્યું સર, પણ ત્યાં તો ઓહ જોરથી ચીસ સંભળાઈ. બધાનું ધ્યાન ચીસ તરફ ગયું. રમાકાંત ખૂબ દાજ્યો હતો. ટીવી રોકેટ સીધું તેના પેન્ટમાં ભરાયું, ત્યાંથી શર્ટ પર અને પછી હાથ અને મોં પર. તે જમીન પર પડી ગયો અને બૂમો પાડવા લાગ્યો. પ્રશાંતના પપ્પા દોડતા નીચે ઉતર્યા. રમાકાંતને સારા દવાખાને લઈ ગયા. ડૉક્ટરે ખૂબ કાળજીભરી સારવાર કરી ત્યારે માંડ રમાકાંત બચ્યો. બીજે દિવસે બધા જ્યારે નવા વર્ષના સાલ મુબારક કરતા હતા, નવા કપડાં પહેરી સૌ સૌને ઘેર જતા હતા, ત્યારે રમાકાંત દવાખાના બિછાને કણસતો પડ્યો હતો. શાંતા કાકી સૂનમૂન થઈને તેની બાજુમાં બેઠા હતા. કોઈ ખબર કાઢવા જાય તો બે વાત કરે, ડૉક્ટરે રમાકાંતને તો બોલવાની મનાઈ જ ફરમાવેલી. ડૉક્ટરે રાત્રે આવ્યા ત્યારે કહી ગયેલા, તમે નસીબદાર છો કે છોકરાની આંખો જરાકમાં બચી ગઈ છે. પ્રશાંત પણ તૈયાર થઈને સીધો રમાકાંત પાસે આવ્યો. શાંતા કાકી કહે, જો ભાઈ હાથ ના કરીએ હૈયે વાગ્યા, તે આનું નામ. રાત્રે ઊંઘમાં રમાકાંત કહેતો જ હતો કે પ્રશાંત અને મિત્રો ના પાડતા હતા, છતાં મેં આડું રોકેટ છોડેલું. પ્રશાંતે કાકીને કહ્યું, હવે કદી આવું નહીં કરે. કાકી કહે, હા ભાઈ એ તો સમજદારીથી ન વરે, તે ઠોકરથી વરે, બીજું શું. એક વિચારને પકડી લો, તેની જ ઉપાસના કરો, ધીરજપૂર્વક તમારા પુરુષાર્થમાં આગળ ધપો, એટલે તમારે માટે સૂર્યોદય થશે. નીતિમાન થજો, વીર થજો, હૃદયના સાચા થજો. કોઈ પણ ભોગે શૌર્ય અને નીતિને દ્રઢતાપૂર્વક વર્ગી રહેજો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં. સ્વામી વિવેકાનંદ. વાત તો સાચી છે, પ્રીતિબેન દેખાવે તો ડાયા ડમરા લાગે, પણ જ્યારે કોઈ વાત પકડે ત્યારે મૂકે જ નહીં. જિદ્દી ભારે, એમાંય બીજાનું કાંઈ જુએ અને પ્રીતિબેનને તે લેવાનું મન થાય. મન થયું તે પ્રીતિબેન લીધા વગર મૂકે જ નહીં ને. સ્કૂલે કે આડોશ પાડોશમાં બહેનપણી પાસે જે જુએ તેના પર ઘેર આવી લેવાની મમ્મી પપ્પા પાસે વાત મૂકી જ દે. એટલો વિચાર ન કરે કે તેને કામ છે કે નહીં, ટકાઉ છે કે નહીં, પપ્પાને પોસાય તેમ છે કે નહીં. લેવી એટલે લેવી. ઘણીવાર તો એકની એક વસ્તુ બે ત્રણ વાર આવે એવી બને, દેખાદેખી તો એવી, નાનું મોટું કે ભાઈ બહેનને ન મૂકે. લે તે તો ઠીક, પ્રીતિબેનનું બીજું દુઃખ, ભારે વસ્તુ લેતી વખતે તૈયાર, પણ સાચવવા સંભાળવાની દરકાર કોણ લે. કોઈ વાર જલ્દી તૂટી પડે, કોઈ વાર ભૂલી જાય, ખોવાઈ જાય, તો કોઈ વાર ઉદારતાના નામે કોઈને ભેટ આપી દે, સાચવવાનું તો નામ જ નહીં ને. મમ્મી પપ્પા એને લઈ પણ આપે, પણ આ તો દરરોજનું થયું અને એમાં દેખાદેખીને તે વરી અંત જ ક્યાં હોય. કોઈ વાર ના પાડે, કોઈ વાર સમજાવે, તોય તેની ટેવ ન જાય, તે ન જ જાય. એકવાર હઠ કરીને પ્રીતિબેને ઘડિયાળ માંગેલું, બહુ હઠ કરી એટલે પપ્પાએ લઈ આપ્યું, પણ દુઃખ એ વાતનું કે પ્રીતિબેનને ઘડિયાળ જોતા ન આવડે. કોઈ વાર સમય જાણવો હોય તો કાંડે ઘડિયાળને પૂછે, બીજાને કેટલા વાગ્યા, છેવટે ક્યાંક ખોવાઈ ગયું, પણ ત્યાં સુધી પ્રીતિબેને સમય જોતા ન આવડ્યો. એક દિવસ સવારે પ્રીતિબેન ઉઠ્યા તો દીવાનખંડમાં રમકડાને ચોકલેટનો ઢગલો રાજી રેડ થઈને પ્રીતિ દોડી ગઈ. જોયું તો તેના સુમન કાકા આવ્યા હતા અને તેના માટે બધું લાવ્યા હતા. પ્રીતિ તો ખુશ થઈ ગઈ અને સુમન કાકા સાથે આવેલ તેમના પુત્ર મનીષ સાથે રમવા મંડી પડી. સાંજે કાકા મનીષ અને પ્રીતિને ફરવા લઈ ગયા. સુમન કાકાએ મનીષને સારો અંગ્રેજી શબ્દકોશ ડિક્શનરી લઈ આપ્યો. પ્રીતિથી રહેવાયું નહીં, કાકા મને, કાકાએ પૂછ્યું, તમે અંગ્રેજી શબ્દો આવડે છે? પ્રીતિ કહે, ના. કાકા કહે, તો પછી તારે માટે આ કામની ચોપડી નથી. તો એ રાજી રાખવા નાનું પુસ્તક પ્રીતિને લઈ આપ્યું. સુમન કાકા સમજી ગયા પ્રીતિને આવી ટેવ છે. પ્રીતિના પપ્પાએ વાત વાતમાં કહેલું, અમારા પ્રીતિબેનને દેખાદેખીની ટેવ છે. ઘેર આવ્યા પ્રીતિને સુમન કાકા નહોતા ગમતા. તેણે મનીષ જેવું પુસ્તક ન લાવી આપ્યું ને એટલે સુમન કાકા સમજી ગયા. તેણે પ્રીતિને સવાલ કર્યો, કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને કયો નંબર મળેલો? પ્રીતિ તો નીચું જોઈ બેસી રહી. તેના પપ્પાએ જ જવાબ આપ્યો, છઠ્ઠામાં છે અને માંડ માંડ પાસ થઈ છે. કાકાએ તરત કહ્યું, જો મનીષ તારા જેવડો જ છે તો એ આઠમા ધોરણમાં છે અને વળી વકૃત્વ અને બીજી કેટલીય સ્પર્ધા અને પ્રવૃત્તિમાં ભાગ લે છે. તે ગયા વખતે ચોથા નંબરે પાસ થયેલો અને કહે છે કે એનો દોસ્ત એનાથી ભણવામાં આગળ છે, એટલે એવી મહેનત કરીશ કે દોસ્તથી એ આગળ નીકળી જવાય અને પહેલે નંબર થવાય. કાકાએ પ્રીતિને બાથમાં લીધી અને પૂછ્યું, તારી મમ્મી સાડી પહેરે તો સારી લાગે અને તેથી તારાથી રોજ સાડી પહેરાય? પપ્પા રોજ ચા પીવે પણ બાળકો પીવે તો એ સારું કહેવાય? પ્રીતિ કહે ના. સુમન કાકા તરત બોલી ઉઠ્યા, જો બેટા દેખાદેખી કરવી ખરી પણ સારી અને ઉપયોગી બાબતમાં તારી હોશિયાર બહેનપણીઓની અભ્યાસની અને સારી પ્રવૃત્તિની દેખાદેખી કરીએ તેઓ લાભમાં. જો તારી મમ્મીને કેટલું કામ હોય અને મમ્મીની જેમ તે સોંપે તે કામ કરવામાં દેખાદેખી કરે તો મમ્મીને કેટલું ગમે અને વધારામાં તને ઘણું બધું આવડીએ જાય. પ્રીતિને કાકાની વાત શીરાની જેમ ઘરે ઉતરતી લાગી. તેની રમા નામની બહેનપણી તેનાથી કેટલું વધારે જાણતી હતી તે તેને યાદ આવ્યું. પ્રીતિએ તરત સુમન કાકાને જવાબ આપ્યો, કાકા હવે કદીએ હું ખોટી દેખાદેખી નહીં કરું, સારી વાતની જરૂર કરીશ. બસ કાકા કહે તો બીજી વખત આવીશ ત્યારે તને પણ મનીષ જેવા જ પુસ્તકો જરૂર લાવી આપીશ, હો ને? પ્રીતિ ખુશ થઈ ગઈ. એમ દીપે નામ, ચિંગુ અને મિંગુ પાક્કા ભાઈબંધ. એના નામ તો ચિરાગ અને મિત્તુલ પણ લાડમાં સૌ તેને ચિંગુ મિંગુ કહેતા. ચિંગુ મિંગુ જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા, કોઈ સારું કામ હોય તોય સાથે ને તોફાન મસ્તીમાં સાથે. એમને જોતા સૌ કોઈ બોલે, ચિંગુ મિંગુની જોડી કોઈ શકે ના તોડી. બધી વાતે બે મિત્રો સરખા પણ એક વાતમાં જુદા પડે. ચિંગુભાઈને બડારા હાંકવાની ટેવ ભારે, હંમેશા મોટી મોટી વાતો કરે પણ કંઈ કરવાની વાત આવે એટલે બસ એમાંય લેસનની વાત આવે તો અને મિંગુ બોલે ઓછું પણ કામ કરે જાય. ચિંગુ ઘેર જાય લેસન કરે જ નહીં, સાંજે રમે અને રાતે વહેલો સૂઈ જાય. એના મમ્મી પપ્પા પૂછે, ચિંગુ લેસન થઈ ગયું? તો કોઈ વાર જૂઠું બોલી દે, લેસન થઈ ગયું લટપટ, રમવા જાઉં હવે ઝટપટ. તો કોઈ વાર જવાબ આપી દે, લેસનની નથી સજા એટલે તો પડી મજા. ઘરમાં તો ભાઈ ચાલે બધું કરીએ, તે પણ સ્કૂલમાં સાહેબ પકડી પાડે, અલ્યા ચિંગુ લેસન કેમ નથી? તો પણ ચિંગુભાઈનો જવાબ તૈયાર. ઘરમાં આવ્યા મહેમાન, સાથે લાવ્યા વિમાન, વિમાનમાં હું જઈ ઉડ્યો તેથી બંદા લેસન ભૂલ્યો. હવે તો સાહેબે ચિંગુથી ટેવાઈ ગયા. પછી તો પરીક્ષાના દિવસો મિંગુ પૂછે, અલ્યા ચિંગુ તું વાંચતો નથી તો પાસ કેમ થઈશ? ચિંગુ જવાબ આપે, જેટલું ખાધું ભોજન એટલું તેનું પાચન, 3 કલાકની પરીક્ષા નું 3 કલાકનું વાંચન વધારે વાંચીએ તો ભોજનની જેમ અપચો જ થાય ને, કેવી છે ચિંગુભાઈની વાત? પરીક્ષા આવી, મિંગુએ પૂછ્યું, બધું વંચાઈ ગયું? ચિંગુ બોલ્યો, એમાં તેસી મોટી વાત છે, ચોપડી વાંચી 7 છે, પરીક્ષા તો કાલ સવારે, વચ્ચે લાંબી રાત છે. પરીક્ષાઓ પતી ગઈ, પરિણામ આવી ગયું, મિંગુ પહેલે નંબરે પાસ થયો અને ચિંગુભાઈ તો બધા વિષયમાં નપાસ થયા. બધાએ પૂછ્યું, કેમ ચિંગુ નપાસ થયો? ચિંગુભાઈની એમાંય બળાશ, હું મિંગુથી ઊંચો મોટો એટલે મનનો ખૂબ મોટો, મારો નંબર મેં એને દીધો એટલે પહેલો નંબર એણે લીધો. છોકરાઓ તો ખીખી ખીખી કરીને હસી પડ્યા. વાહ ચિંગુભાઈ, વાહ, ધન્ય તમારી મોટાઈ, નપાસ થઈને એને નંબર આપી દીધો. વરસ બગડ્યું તે પાસ તો થવું હતું, આટલી મોટી ઉદારતા કે તમે કે જાતે નપાસ. ચિંગુ તો સમજી ગયો, અહીં તો બળાશ નહીં ચાલે. પછી તો બધા છોકરા તેની ઠેકડી ઉડાડવા લાગ્યા. વાત વાતમાં તું મોટો નીકળ્યો સાવ ખોટો, ફૂંક મારતા ફૂટી જાય જેમ પાણીનો પરપોટો. ચિંગુભાઈ તો સાંભળીને રડી પડ્યા. હવે એને ખબર પડી ગઈ, બળાશ હાંકવામાં કાંઈ વરે નહીં અને આગળ ન વધાય. અને એટલે તો એણે ઘર બની જતાં જતાં નક્કી જ કરી લીધું કે હવે કદીએ બળાશ હાંકવી જ નહીં. અને મનમાં બોલી ઉઠ્યા, બળાશની તો બોલા બોલ, એમાં મોટી પોલ પોલ, વાત મોટી ઓછું કામ, બીપે નહીં એમાં નિજનું નામ. હવે તો ચિંગુભાઈ આગળ વધવાના જ. હૃદયના સાચા થવાનું તો કેવળ બહાદુર માણસોને જ પરવડે. સિંહ અને શિયાળની તુલના કરી જુઓ. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે. હે સામર્થ્ય દાયીની માતા, મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ અને મર્દ બનાવ. સ્વામી વિવેકાનંદ. સ્વાદ કરે બરબાદ. ટીનીબેન ભણવામાં ભારે હોશિયાર, 9 વર્ષની ઉંમર પોએ ભણવાની તો એવી હોંશ કે દિવસ આખો ચોપડી ન મૂકે અને ખરેખર પરિણામ પણ સારું લાવે. કોઈ કોઈ વાર તો તે આગળના ધોરણની બહેનપણીનું ગણિત સહેલાઈથી ગણી લે. નાના ટીનીબેન ફક્ત અભ્યાસમાં જ એકા હતા તેવું નહીં, બેડમિન્ટન એને આવડે, ખોખો કબડ્ડીમાં તો ઝટપટ આઉટ કરવામાં જરાય વાર ન લગાડે અને દોરી કૂદવામાં એની બરોબરી કોઈ જ ન કરી શકે ને. પણ આ ટીનીબેનનો એક ભારે શોખ નૃત્ય કરવાનો. અભ્યાસમાંથી નવરી પડે કે નૃત્ય, અને રમતમાંથી જરા સમય મળે કે નૃત્ય. તેના પપ્પાને તેનો આ શોખ ખૂબ ગમતો, એટલે તો આ ઉંમરથી જ તેને સારું પદ્ધતિસરનું નૃત્ય આવડે એટલે નૃત્ય શિક્ષિકા પાસે મોકલતા. ટીનીબેન તો 100 વાતે સારા, પણ 1 વાતે એનું દુઃખ, તેને ખાવા પીવાનું બહુ. જ્યારે જે જુએ તે ખાવાનું મન કરે અને ખાઈ લે. ગોર તો બહુ જ ભાવે, તીખી તીખી વાંગીએ ખૂબ ખાય, તરેલું તો કદી ન મૂકે. મમ્મી પપ્પા ખૂબ ખીજાય, પણ તો બીજું કશુંય ન ખાય ને રડીને સૂઈ જાય. ક્યારેક દિવસ આખો કશું ખાધા જ કરે. ખાખા કરવાની ટેવ એટલે ખાતા ન હોય ત્યારે આંગળા મોંમાં અને નખ કરડતા જાય. ક્યારેક માંદા પડે અને દવા ખાવી પડે, ક્યારેક સ્કૂલ બગડે પણ ટેવ ન જ મૂકે. ડૉક્ટર કાકા હંમેશ કહી જાય, આવું વારંવાર ન ખાઈએ તો હંમેશા તંદુરસ્ત રહેવાય અને કદી માંદા ન પડાય. અને આ રીતે ખાધા કરીએ તો કોઈ વાર બહુ જ માંદા પડી જવાય. ટીનીબેન ડૉક્ટર કાકાની વાત સાંભળીને નિશ્ચય કરે કાલથી કશું અયોગ્ય નહીં ખાય અને મમ્મી કહેશે તે પ્રમાણે જ ખાશે, પણ બીજા દિવસ ઉગે અને તેને ખાવાનું સૂજે અને ડૉક્ટર કાકાની સલાહ ભૂલાઈ જાય. ટીનીબેન આજે સ્કૂલથી દોડતા દોડતા આવી અને મમ્મીના ખોરામાં બેસી ગયા. મમ્મી સમજી ગઈ આજે ટીની આનંદમાં કંઈક ઓર છે. ટીની કહે, મમ્મી ગોર આપે તો સરસ વાત કહું. બહુ આનાકાની પછી મમ્મીએ ગોર આપ્યો. ટીની કહે, મમ્મી તારી ટીની હવે મોટી થઈ છે. પછી તેણે વાતમાં વાત ઉમેરતા કહ્યું કે સારાના વાર્ષિક દિનને 50 વર્ષની ઉજવણી થવાની છે, તેમાં દેશના મોટા મોટા માણસો આવશે અને એ કાર્યક્રમની શરૂઆત ટીનીબેનના પ્રાર્થના નૃત્યથી થવાની છે. ત્યાં તો પપ્પાજી આવી ગયા. ફરીને એ જ વાત ટીનીએ લંબાવી નહીં કરી. પપ્પા તો ખૂબ ખુશ થયા. ટીનીએ તો નવા ચણિયા ચોરી લેવાનું પપ્પા પાસે વચન લઈ લીધું. ટીનીબેનની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ. રોજ રાત્રે થાકીને આવે, મમ્મી તેને દૂધ આપે, પણ ટીનીબેન તો મોં મચકોડે. દૂધ કે કાંઈ પીવાય? એ તો નાના છોકરા પીવે, કદી દૂધને હાથ ન લગાડે ને. આવીને પોતાની મનગમતી વાનગી જ માંગે, નહીં તો ખાવાનું બંધ. કેટલાય દિવસ પ્રેક્ટિસ ચાલી. હવે તો કાર્યક્રમને 10 જ દિવસ બાકી હતા. નૃત્યની પ્રેક્ટિસ હવે પૂરી થવા આવી હતી. એક દિવસ રાત્રે ટીની બેનને ઓચિંતો પેટમાં દુખાવો શરૂ થઈ ગયો. ડૉક્ટર કાકા આવ્યા. દવા આપીને શાંતિથી સુવા કહ્યું, પણ ડૉક્ટર કાકા પપ્પા સાથે ધીમેથી કાનમાં કંઈક વાતો કરતા ગયા. બીજો દિવસ થયો. ટીનીબેનને તો એમ કે એક બે દિવસમાં દર વખતની જેમ મટી જશે ને પછી પ્રેક્ટિસ શરૂ, પણ ટીનીથી ઉઠાયું જ નહીં અને તેને બદલે પપ્પા મમ્મી કોઈ મોટા દવાખાને લઈ ગયા. ટીનીએ કદી નહોતા જોયા એવા મોટા મોટા યંત્રો સામે ઊભા અને તપાસ થઈ. ટીનીને તો બીક લાગવા માંડી. ઘેર આવી ત્યારે ટીનીને કદી ન લાગ્યો હોય તેટલો થાક લાગેલો. અને આ દિવસોમાં ટીનીને ખાવાનું બિલકુલ બંધ. ફિક્કું ફિક્કું મગનું પાણી અને કડવી કડવી ગોરી ખૂબ ખાવી પડતી. વળી ડૉક્ટર કાકા પપ્પા જોડે વાત કરતા પણ ધીમે ધીમે. પછી ટીનીને આવીને કહે, બેટા તારી રબરની ઢીંગલી પર કોઈ ઉકળતું ગરમ અને ગંદુ પાણી રેડે કે બ્લેડ કાતર ચલાવે તો શું થાય? આપણા શરીરની અંદર તો ઢીંગલીની રબર કરતાંય મુલાયમ અંગો છે, એટલે એની હાલત ગમે તેવું ખાઈએ તો કેવી ખરાબ થતી હશે. જો તારા પેટમાં પણ એવું જ થયું, એટલે તેને સારા બનાવવા મોટા શહેરમાં અને મોટા દવાખાનામાં જવું પડશે. સાંભળીને ટીનીબેન તો રડી પડ્યા. તેને તો રોજ તેના વાર્ષિક કાર્યક્રમના સપના આવતા હતા અને ત્યાં આ વરી શું થયું? ડૉક્ટર કાકા કહેતા નહોતા, પણ હવે ટીની ઘણા દિવસ સ્કૂલે નહીં જઈ શકે તેવું ટીનીને લાગ્યું. પછી તો એક દિવસ ટેક્સી આવી. દર વખતે ટીનીને ટેક્સીમાં ખૂબ મજા આવતી અને એમાંય મોટા શહેરમાં જવાની વાત વાતમાં તો નાચ કૂદ કરી મૂકતી, પણ આ વખતે એને જરાય મજા નહોતી આવતી. મોટા દવાખાનામાં ટીનીબેનને લઈ ગયા. પોતાના શહેરના દવાખાનામાં હતા તેથી એ મોટા જાણે રાક્ષસ જેવા યંત્રોથી ટીનીને તપાસીને પછી તો એક મોટા ખંડમાં લઈ જઈને ઘણા ડૉક્ટરો તેના મોં પર પાટા બાંધીને ઊભા હતા. મમ્મી પપ્પા બહાર રહી ગયા એક પોતાના ડૉક્ટર કાકા જ અંદર આવેલા. પછી તો ટીનીને ખબર ન પડી શું થયું. બેબી જાગી ત્યારે પેટ પર મોટા પાટા. ટીની તો રડી પડી. મમ્મી પપ્પા એ માડ શાંત કરી. ઘણા બધા દિવસ દવાખાનામાં રહેવું પડ્યું. પછી એ ઘરમાં પણ ઉઠવાની મનાઈ અને હજી એ ખાવાની તો મનાઈ જ. મગનું પાણી, કડવી ગોરી અને એવું બધું. અને હા, મનગમતી વાનગીનું તો નામ જ બોલવાની મનાઈ. ટીનીને તો રોજ રજા લાગતી. પહેલાં તો રવિવાર ખૂબ ગમતો, પણ હવે કેટલા દિવસ આમ એક મહિનો, બીજો, ત્રીજો, ચોથો. ટીની તો એવી કંટાળી ગઈ કે તેને સ્કૂલને બહેનપણી ખૂબ યાદ આવતી. વાર્ષિક દિન તો પૂરો થઈ ગયે, કેટલોય સમય ગયો. ટીનીની મનની વાત મનમાં જ રહી ગઈ. અને આ તો વાર્ષિક પરીક્ષાઓ આવી ગઈ, પણ ડૉક્ટર કાકા રજા આપે તો જ સ્કૂલે જવાય ને. હા, ઘરમાં થોડું ફરવાની માંડ છૂટ, પણ જ્યાં સુધી પૂરતો જરૂરી ખોરાક ન લેવાય ત્યાં સુધી સ્કૂલે કેમ જવાય. હજુ ટીનીને થાક ખૂબ લાગતો. વાર્ષિક પરીક્ષાએ આવી અને ગઈ. પરિણામ આવી ગયું. ટીની પરીક્ષા ન આપી શકી. નેની બેનપણી મળવા આવતી અને કહી જતી. દર વખતે પહેલો નંબર લેતી ટીનીને ન હોવાથી બીજાનો કોઈનો નંબર આવ્યો. સાંભળી ટીની રડવા જેવી થઈ ગઈ. વેકેશન પડી ગયું. વેકેશન પછી ડૉક્ટર કાકાએ સ્કૂલે જવાની રજા આપી. પણ આ શું, પોતાના વર્ગમાં તો બધા નવા નવા તેની સાથે હતા. તે તો આગળના ધોરણમાં જતા રહ્યા. ટીનીને થયું પોતાની એક ટેવને લીધે કેટલું બધું ગુમાવવું પડ્યું. સ્કૂલમાં ટીની રડી પડી. સાંજે ડૉક્ટર કાકા ઘેર આવ્યા ત્યારે ટીનીને કહે, જોયું બેટા, હું તને પહેલેથી કહેતો હતો ને. ટીની કહે, કાકા હવે તો મમ્મી કહે પેજ તો જ ખબર પડે ને. પરાગ વાતે ચિત્તે હોશિયાર, બધાની દોસ્તી કરે, પણ એનામાં એક કુટેવ, તે અટકચારો ખૂબ. સારામાં જાય તો કોઈ વિદ્યાર્થીની મસ્તી કરે, મન થાય તો શિક્ષકને ન મૂકે. રસ્તે જતા નાગરિકને કોઈ વાર હેરાન કરે, પોતાના ભાઈ બહેનને કોઈક વાર મુશ્કેલીમાં મૂકે. રસ્તે જતા વાહનો વચ્ચે કાંકરા પથરા મૂકે તો કોઈક વાર પાછળથી કોઈની ટોપી ઉતારે. પરાગ પોતાના ભાઈબંધોને ન મૂકે, કોઈ વાર પુસ્તકો સંતાડે, કોઈ વાર કાંકરી ચારો કરે. એના મિત્રો એને ક્યારે આમાં સાથ ન આપે. એકવાર સારાના બેન્ચની ચૂંકો કાઢી નાખેલી તો બેઠેલા બધા વિદ્યાર્થીઓ પડ્યા, સાથે પોતે પડેલો. એકવાર સારાનો ઘંટ વહેલો વગાડીને રજા પાડી દીધી. આડી અવરી સાયકલ ચલાવતા એકવાર મોટો અકસ્માત થતા રહી ગયેલો. તેની કેટલીય ફરિયાદો રોજ રોજ સારામાં ઘરમાં થતી. સૌ વારંવાર સમજાવે પણ પરાગ તેની ટેવ ન મૂકે, તે ન જ મૂકે. હોળી દિવાળીના દિવસોમાં તો તેને આવા તોફાન ખૂબ સૂજે. તેના આવા તોફાનોથી કંટાળીને તેના કેટલાક દોસ્તોએ તેની આ ટેવ ભૂલાવવા યુક્તિ વિચારી. એ દિવસોમાં તેમનામાંથી સુનિલનો જન્મદિવસ આવતો હતો. સુનિલ જન્મદિવસની પાર્ટીમાં સૌને આમંત્રણ આપી આવ્યો. પરાગને પણ ખાસ નિમંત્રણ આપ્યું. બધા આવી ગયા. ભેરપુરીની સોળમ આવતી હતી. બધાને આપવાની શરૂ થઈ. બધાને લીલા રંગની ડીશ, પણ પરાગને ગુલાબી રંગની. પરાગને નવાઈ લાગી, પણ ત્યાં તો સુનિલ બોલી ઉઠ્યો, પરાગ તને ગુલાબી રંગ ગમે છે ને, એટલે ગુલાબી ડીશ આપી છે. પરાગ મનમાં હરખાયો. પરાગ કાંઈક અટકચારો વિચારતો હતો જ, પણ જેવી બેર પૂરી ખાવાની શરૂઆત કરી, બાપ રે બાપ, બેર તો ખૂબ તીખી હતી. બધા તો બેરના ખૂબ વખાણ કરતા હતા અને પરાગની આંખમાંથી પાણી ને મોંમાંથી સિસકારા નીકળતા હતા. તે સમજી ગયો બીજા કરતાં તેની બેર તીખી બનાવવામાં આવી હતી. તેની સ્થિતિ જોઈ બધા ધીમું ધીમું હસતા હતા. સુનિલે પરાગ માટે પાણી મંગાવ્યું. અંદરથી સરસ મજાના પ્યાલામાં પાણી આવ્યું. પરાગે પ્યાલો મોઢે માંડ્યો, ઘૂંટડો બે ઘૂંટડા પીધા. ત્યાં તો હા હા થૂ થૂ પરાગ થૂંક્યો. બધાએ પૂછ્યું, કેમ પરાગ, શું થયું? તો કહે, પાણી તો બહુ ખારું છે. બધા છોકરા હસતા, નાનકડા મંગેશથી ન રહેવું, કહે, એ તો સુનિલના ઘર પાછળ દરિયો છે ને, તેથી હવા લાગી જશે. પરાગ તો ગુસ્સે થઈ ગયો. સુનિલે ખભે હાથ મૂકી શાંત પાડ્યો, અમારા ઘરમાં બે માટલા છે, એથી લાવવામાં ભૂલ થઈ હશે. પરાગ તો ધૂંધવાતો રહ્યો. આજ પહેલી વાર બીજા તેના પર હસતા હતા. બેર પૂરી ખવાઈ ગયા એટલે સુનિલે બધાને પોતાના ઘરના પાછળના વરંડામાં રમવાનું કહ્યું. બધા તૈયાર થયા. બધા કહે, આજે મટકા ફોડ રમીએ. સુનિલ ઘરમાંથી તૂટેલું માટલું અને દડો લાવ્યો. પહેલો દાવ પરાગનો. પહેલાં તો આનાકાની કરી, પણ પછી થયું, આજે તો ગમે તેમ વેર વારવું જ છે, એટલે લાવ દાવ લઈ લઉં. આંખે પાટા બંધાયા, હાથમાં દડો. પરાગ દોડ્યો. થોડી વાર આમ તો થોડી વાર તેમ દંડો જોરથી વિંજે, જાણે તીખી બેરનો બદલો લેતો હોય તેમ, પણ માટલું ના આવે. ત્યાં તો અચિંતો અવાજ આવ્યો, ભફંગ. વરંડાની વચ્ચેના મોટા ખાડામાં પરાગ પડ્યો. જોકે ખાડો ખાસ ઊંડો ન હતો ને તેમાં ગંદુ પાણી ને કાદવ હતા, એટલે પરાગને ખાસ વાગ્યું તો નહીં, પણ તેના હાલ હવાલ જોવા જેવા થઈ ગયા. આંખે પાટા હતા. પરાગે તો બૂમાબૂમ કરી મૂકી. તેના દોસ્તો ધીમે ધીમે હસતા હસતા ઊભા રહીને જોયા કરતા હતા. પરાગને સમજતા વાર ન લાગી કે આ તેના દોસ્તોનું પરાક્રમ ખાસ તેના માટે જ હતું. બૂમો પાડીને થાક્યો, છેવટે રડવા લાગ્યો. ત્યારે મિત્રો બાજુમાં આવ્યાને પૂછવા લાગ્યા, કેમ પરાગ, કેમ રડે છે? પરાગ કહે, બહાર કાઢો, તેને અંદર રહેવા દીધો ને. પંકજ બોલ્યો, કેમ ખબર પડી ને, રોજ રોજ કોઈની મસ્તી કરીએ તો ક્યારેક પોતાનો એ વારો આવે. સુધીર બોલ્યો, એ તો પોતા પર વીતે ત્યારે જ ખબર પડે ને. તુષાર કહે, સાચી વાત છે, બીજાની હેરાન ગતિનો જાત અનુભવ તો થવો જ જોઈએ ને. પરાગે તો રડવાનું ચાલુ રાખ્યું. બધા કહે, હવે કોઈ દિવસ કોઈને મસ્તી નહીં કરે, અટકચારો બંધ કરીશ, તેવું વચન આપ તો જ કાઢીએ. પરાગે તો બધાની માફી માંગી અને કદીએ કોઈને હેરાન નહીં કરે તેવી ખાતરી આપી. ત્યારે જ બધાએ પરાગને બહાર કાઢ્યો અને સ્વાદિષ્ટ મજાની ભેરપુરીની પ્લેટ ખવડાવી અને બે ચાર સારા ટૂચકા સંભળાવીને ખૂબ હસાવ્યો. ત્યારે નાનકડા સતીશથી રહેવાયું નહીં. કહે, આપણા પરાગભાઈ આમ તો ખૂબ હોશિયાર છે, પણ પોતાની બુદ્ધિ અને શક્તિનો એણે બીજાને હેરાન કરવામાં અને અટકચારામાં જ ઉપયોગ કર્યો છે. પણ જોજો ને, હવે તો હોશિયાર પરાગભાઈ કેટલા આગળ નીકળી જાય છે.